नमस्कार आकाशवाणी समाचार निकिता शाह વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટને બે અઠવાડિયામાં પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતો ઓળખી તેને ઉકેલવા માટેની યોજના તૈયાર કરવાનો સર્વોચ્ચ અદાલતનો નિર્દેશ. કેન્દ્રીય બજેટમાં કરાયેલી જાહેરાતને અમલમાં મૂકવા માટે 3 વર્ષનો જાહેર ખાનગી ભાગીદારી પ્રોજેક્ટ તૈયાર કરાયો. કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષિત 170થી વધુ સ્મારકો અને સંગ્રહાલયોની ટિકિટ હવે ઓનલાઈન ખરીદી શકાશે. ભારતીય વૈજ્ઞાનિકોએ ગરમ પાણીને ઝડપથી જમાવવાની નવી ટેકનોલોજી વિકસાવી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજો કરવા માટે લશ્કરી બળનો ઉપયોગ સહિતના વિકલ્પો પર ચર્ચા કરી. અને પુરૂષ અંડર 19 ક્રિકેટની ત્રીજી એક દિવસીય મેચમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. સર્વોચ્ચ અદાલતે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ CAQMને 2 અઠવાડિયામાં પ્રદૂષણના તમામ મુખ્ય સ્ત્રોતો ઓળખવા અને તેને તબક્કાવાર ઉકેલવા માટે લાંબા ગાળાની ક્ષેત્રીય કાર્યયોજનાઓ પ્રસ્તાવિત કરવા નિર્દેશ આપ્યો છે. CGI સૂર્યકાંત અને ન્યાયાધીશ જયમલ્યા બાગચીની બેન્ચે ગઈકાલે જણાવ્યું કે CAQMએ બધા ક્ષેત્રના નિષ્ણાતોને એક છત નીચે લાવવા જોઈએ, ચર્ચા કરવી જોઈએ અને લાંબા ગાળાના ઉકેલો શોધવા જોઈએ, જેનો અમલ તબક્કાવાર કરવામાં આવે જેથી આજીવિકા, ઉદ્યોગ અને જનતાને નુકસાન ન થાય. તેમણે એમ પણ કહ્યું કે પ્રદૂષણ નિયંત્રણ નિષ્ફળ ગયું છે કારણ કે કોર્ટે સ્પષ્ટ એકીકૃત યોજનાને અનુસરવાને બદલે વિવિધ દિશાઓમાં નિર્દેશ કરતા ઘણા નિષ્ણાતોના મંતવ્યો ધ્યાનમાં લીધા. કોર્ટે CQMને આ મહિનાની 21 તારીખ સુધીમાં કાર્યયોજના રજૂ કરવા જણાવ્યું છે. આર્થિક બાબતોના વિભાગે કેન્દ્રીય બજેટ 2025-26માં કરવામાં આવેલી જાહેરાતને અમલમાં મૂકવા માટે 3 વર્ષનો જાહેર ખાનગી ભાગીદારી પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. પાઇપલાઇન પ્રોજેક્ટમાં કેન્દ્રીય મંત્રાલયો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 852 માળખાગત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જેનો કુલ ખર્ચ 17 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. મંત્રાલયે જણાવ્યું કે આ પાઇપલાઇન પ્રોજેક્ટ સંભવિત જાહેર ખાનગી ભાગીદારી પ્રોજેક્ટ વિશે પ્રારંભિક માહિતી પૂરી પાડે છે, જે રોકાણકારો, વિકાસકર્તાઓ અને અન્ય હિસ્સેદારો માટે વધુ સારા આયોજન અને રોકાણના નિર્ણયોને સરળ બનાવે છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે લક્ઝમબર્ગ ભારત માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે અને બંને દેશો વચ્ચે ફિનટેક, અવકાશ અને મિકેનિકલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રોમાં સહયોગ નોંધપાત્ર રીતે વિસ્તરી શકે છે. ડોક્ટર જયશંકર ફ્રાન્સ અને લક્ઝમબર્ગની 6 દિવસની મુલાકાતના ભાગરૂપે હાલ લક્ઝમબર્ગમાં છે. તેમણે લક્ઝમબર્ગના પ્રધાનમંત્રી લુક ફ્રીડેન અને વિદેશમંત્રી ઝેવિયર બેટેલ સાથે મુલાકાત કરી હતી. શ્રી જયશંકરે નોંધ્યું કે દ્વિપક્ષીય ભાગીદારી ઉપરાંત લક્ઝમબર્ગે યુરોપિયન યુનિયન સાથે ભારતના સંબંધોને મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ડોક્ટર જયશંકરે લક્ઝમબર્ગના નેતાઓ સાથે નાણાં, રોકાણ, ટેકનોલોજી, નવીનતા, ડિજિટલ સેવાઓ અને પ્રતિભા ઉપયોગના ક્ષેત્રમાં સહયોગ વધારવાની ચર્ચા કરી. તેઓ લક્ઝમબર્ગમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરશે. કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષિત 170થી વધુ સ્મારકો અને સંગ્રહાલયોની ટિકિટ હવે ઓનલાઈન ખરીદી શકાશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે આ હેતુ માટે ડિજિટલ કોમર્સ માટે ઓપન નેટવર્ક શરૂ કર્યું છે. સાંસ્કૃતિક મંત્રાલયે જણાવ્યું કે ઓનલાઈન ટિકિટિંગ સિસ્ટમ પ્રવાસીઓને વિવિધ એપ્લિકેશનો દ્વારા ટિકિટ બુક કરાવવામાં સુવિધા મળશે અને લાંબી કતારોમાંથી મુક્તિ આપશે. ઓનલાઈન ટિકિટ પર ભારતીયો માટે 5 રૂપિયા અને વિદેશી નાગરિકો માટે 50 રૂપિયાનું હાલનું ડિસ્કાઉન્ટ ચાલુ રહેશે. ભારતીય વૈજ્ઞાનિકોએ એક સુપર કમ્પ્યુટર સંચાલિત સિમ્યુલેશન ટેકનિક વિકસાવી છે, જેનાથી ગરમ પાણી ઠંડા પાણી કરતાં ઝડપથી થીજી જશે. માહિતી અને ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટિફિક રિસર્ચના વૈજ્ઞાનિકોએ આ સિદ્ધિ હાંસલ કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ટેકનિક પાણી સહિત કોઈપણ પ્રવાહીને ઘન પદાર્થમાં રૂપાંતરિત કરી શકે છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે આ મહિનાની 2 તારીખ સુધીમાં દેશભરમાં 6 કરોડ 34 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થયું છે, જે ગયા વર્ષની સરખામણીમાં 16 લાખ હેક્ટરનો વધારો દર્શાવે છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પ્રગતિ અહેવાલ મુજબ ઘઉંનું વાવેતર 3 કરોડ 12 લાખ હેક્ટરમાં, જ્યારે ચોખાનું વાવેતર 42 લાખ હેક્ટરમાં થયું છે. કઠોળનું વાવેતર પણ વધીને 1 કરોડ 40 લાખ હેક્ટરમાં પહોંચ્યું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 1 કરોડ 30 લાખ હેક્ટર હતું. 55 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કાચા અનાજ અને બરછટ અનાજનું અને 86 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં તેલીબિયાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ફોલો કરશો. પંજાબ પોલીસના એન્ટી નાર્કોટિક સ્કવોડ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સે ગઈકાલે બે સંયુક્ત કાર્યવાહીમાં હથિયારો, દારૂગોળો અને માદક દ્રવ્યો સાથે 7 લોકોની ધરપકડ કરી છે. પ્રથમ કાર્યવાહીમાં અમૃતસરના એક સરહદી ગામમાંથી આશરે 20 કિલો હેરોઇન સાથે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ મુખ્ય આરોપી પાકિસ્તાની દાણચોરોના સંપર્કમાં હતો અને માદક દ્રવ્યોના કન્સાઇનમેન્ટ પૂરા પાડવામાં સામેલ હતો. અન્ય એક કાર્યવાહીમાં વટિંડા પોલીસે ગેરકાયદેસર પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે 3 લોકોની ધરપકડ કરી. આરોપીઓમાંથી એક તાજેતરમાં કેનેડાથી હત્યાના ઇરાદાથી પાછો ફર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું છે કે વેનેઝુએલામાં લશ્કરી કાર્યવાહી બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજો કરવા માટે લશ્કરી બળનો ઉપયોગ સહિતના વિકલ્પો પર ચર્ચા કરી છે. શ્રી ટ્રમ્પે ફરી એકવાર કહ્યું કે ડેનમાર્કનો સ્વાયત્ત પ્રદેશ ગ્રીનલેન્ડ અમેરિકાની સુરક્ષા માટે જરૂરી છે. દરમિયાન ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિકસને ગઈકાલે ચેતવણી આપી હતી કે અમેરિકાનો હુમલો નાટોનો નાશ કરશે. ઘણા યુરોપિયન દેશોએ પણ ડેનમાર્કને ટેકો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમેરિકાએ લશ્કરી કાર્યવાહીમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડ્યા હતા. વેનેઝુએલાની સેનાએ શનિવારે જણાવ્યું હતું કે અમેરિકી લશ્કરી કાર્યવાહીમાં વેનેઝુએલાના 24 સુરક્ષા અધિકારીઓ માર્યા ગયા હતા, જેનાથી મૃત્યુઆંક 56 થયો છે. આ મૃત્યુઆંક ક્યુબાની સરકાર દ્વારા રવિવારે અમેરિકી લશ્કરી કાર્યવાહીમાં ક્યુબાના 32 લશ્કરી અને પોલીસ અધિકારીઓના મોતની કરેલી જાહેરાત ઉપરાંતના છે. પુરૂષ અંડર-19 ક્રિકેટની ત્રીજી એકદિવસીય મેચમાં આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ બેનોનીના વિલમોર પાર્ક સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1:30 વાગે શરૂ થશે. આ એકદિવસીય શ્રેણીમાં ભારતે 2-0ની સરસાઈ મેળવી છે. ભારતની અનાહત સિંહ બ્રિટિશ જુનિયર ઓપન સ્કવોશ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી છે. તેણે બર્મિંગહામમાં મહિલા અંડર-19 સેમીફાઇનલમાં ઇજિપ્તની ખેલાડીને 11-8, 11-7, 11-9 હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફાઇનલમાં તેનો સામનો ફ્રાન્સની લોરેન્ટ બ્લાટેન સામે થશે. ભારતીય રેલવે વિશ્વની સૌથી વધુ વીજળીકૃત રેલવે સિસ્ટમોમાંની એક બની છે. દેશમાં લગભગ 70,000 કિલોમીટર લાંબી બ્રોડગેજ લાઇન પર ટ્રેનો હવે વીજળી પર ચાલે છે. દેશના 99% વધુ રેલવે નેટવર્કનું વીજળીકરણ કરવામાં આવ્યું છે. 2004-2014 વચ્ચે દરરોજ આશરે 1.5 કિલોમીટર રેલવે લાઇનનું વીજળીકરણ કરવામાં આવતું હતું, જે છેલ્લા 6 વર્ષમાં વધીને 15 કિલોમીટરથી વધુ પ્રતિ દિવસ થયું છે. રેલવે હવે નવીનીકરણીય ઉર્જાનો વધુ ઉપયોગ કરી રહી છે. ગયા વર્ષે નવેમ્બરમાં રેલવેની સૌર ઉર્જા ક્ષમતા આશરે 900 મેગાવોટ સુધી પહોંચી ગઈ હતી, જે 2014માં 4 મેગાવોટથી ઓછી હતી. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
આજના અખબારોમાં વિવિધ સમાચાર વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચાર લખે છે કે અડધી પશ્ચિમી દુનિયા અમારી, હવે ગ્રીનલેન્ડ પડાવીશ ટ્રમ્પ. સંદેશે લખ્યું છે કે ટ્રમ્પ સામે યુરોપના 7 દેશોએ બાંઈ ચડાવી. બાંગ્લાદેશમાં અત્યાચારની પરાકાષ્ઠા, વધુ એક હિન્દુની હત્યા, સ્થિતિ વણસીના સમાચાર દિવ્ય ભાસ્કરે લખ્યા છે. ફૂલછાબે લખ્યું છે કે નેપાળમાં ફરી ભડકી હિંસા, ભારત સરહદે એલર્ટ. અને નવગુજરાત સમયે લખ્યું છે કે યુરોપમાં ભારે બરફવર્સાથી જનજીવન ઠપ, 5ના મોત. સ્થાનિક સમાચારોમાં ઉત્તરાયણ સુધી શીતલહેરની આગાહી, ગિરનાર 7 અને નલિયા 7.5 ડિગ્રી. દેશની સૌ પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરીની કવાયત આગામી એપ્રિલથી શરૂ થશે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વેને 8 લેન કરવા ગડકરી સમક્ષ માંગણી કરાશે, જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટને 2 અઠવાડિયામાં પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતો ઓળખી તેને ઉકેલવા માટેની યોજના તૈયાર કરવાનો સર્વોચ્ચ અદાલતનો નિર્દેશ. કેન્દ્રીય બજેટમાં કરાયેલી જાહેરાતને અમલમાં મૂકવા માટે 3 વર્ષનો જાહેર ખાનગી ભાગીદારી પ્રોજેક્ટ તૈયાર કરાયો. કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષિત 170થી વધુ સ્મારકો અને સંગ્રહાલયોની ટિકિટ હવે ઓનલાઈન ખરીદી શકાશે. અને પુરૂષ અંડર-19 ક્રિકેટની ત્રીજી એકદિવસીય મેચમાં આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.